ભગવાન મળી જવું. ભગવત પ્રાપ્તિ એ જ જીવનનું પરમ લક્ષ્ય છે. જ્યાં સુધી આ જીવનમાં ભગવત પ્રાપ્તિ ન થાય, આત્મદર્શન ન થાય, ત્યાં સુધી જીવનનું કાર્ય અપૂર્ણ છે, અધૂરું છે. જો એ ભગવત પ્રાપ્તિ વગર જીવન પૂરું થયું, મૃત્યુ આવી ગયું, તો સમજી લેવાનું કે આપણો આ જન્મ, માનવ જન્મ નિષ્ફળ ગયો. લક્ષ એકમાત્ર ભગવાનને મેળવવો છે. જગતના વ્યવહાર તો એમને કચરાની માફક સામે પડેલા જ છે. જીવનમાં કરીશું કે નહીં કરીશું, તે છતાં એ સામા અથડાવાના છે પગમાં. એ બધાની વચ્ચે રહ્યા છતાં આપણું પરમ કર્તવ્ય એ જ્યાં સુધી ન થાય, ન પ્રાપ્ત થાય, ત્યાં સુધી આપણે અધૂરા છીએ. આપણા જીવનની એ નિષ્ફળતા છે. પણ એ સફળતા મેળવવી કેવી રીતે? કોઈ પણ કાર્ય કર્યું, પછી ભક્તિ હોય કે વ્યવહારનું હોય, કોઈ પણ સાધન, ભગવાને ગીતામાં કહ્યું, યોગા કર્મસુ કૌશલમ. કાર્યમાં કુશળતા, એનું નામ જ યોગ, અને એ જ સફળતા, અને સફળતાનો એ જ આનંદ. જો કાર્યમાં કુશળતા નહીં હોય તો સફળતા મળવાની નથી, અને સફળતા નહીં મળે તેવો ઉત્સાહ કે આનંદ જીવનમાં મેળવી શકવાનો. આટલું જો સ્પષ્ટ છે ભગવાન શ્રી મુખેથી કહેતા હોય, તો આપણા જીવનના લક્ષ્યને પણ જો સામાન્ય કાર્યને, સામાન્ય કાર્ય સફળ કરવા માટે આપણે જાગ્રત રહીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, સફળતા મેળવી એમની એની પ્રાપ્તિ જે છે એના માટે આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ, અને લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય એટલે હું મેળવી લાગ્યો, હું કમાઈ લાગ્યો, સફળ થઈને આવ્યો, તે એક આનંદ છે. માણસને જીવન જીવવા માટે પ્રેરણા આપે. સફળતા હંમેશા જીવનને પોષણ આપે. પણ જેટલી નિષ્ફળતાઓ છે એટલી જ માનવ જીવનને આમ નકામું, ખોટું, ખતમ કરી દેવા તરફ લઈ જાય. પણ સફળતા ઉત્સાહ પ્રેરે છે, અને એને લીધે બળ મળે. જો સામાન્ય કાર્યની અંદર કુશળતા હોય, સફળતા મેળવી શકતા હોઈએ, તો આપણે તો માણસ તરીકે જન્મ લઈને એક આપણું લક્ષ્ય લઈને આવ્યા છીએ, ધ્યેય લઈને આવ્યા. બધું જ જે કંઈ આપણે જોયું છે એ બધાનો અનુભવ મેળવી ચૂક્યા છીએ, અને અનુભવ મેળવી ચૂક્યા પછી ધીરે 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 માણસ એમાંથી બહાર નીકળી જતો હોય છે, અને પોતાને ખબર પડી જાય છે કે સાચું શું અને ખોટું શું. મારા જીવનમાં આગળ વધવા માટે કામનું શું અને નકામું શું, બહુ સ્પષ્ટ ચિત્ર એના જીવન સમક્ષ આમ આવી જતું હોય. અને એમાંથી એ માણસ આગળ વધી વધીને જેમ બાળક છે, નાનું રમકડા રમે છે, રમતો રમે છે, જેમ ઉંમરમાં આગળ વધતું જાય છે એનો અનુભવ એને એના રમકડા એની રમતો પાછળ છોડાવતું જાય છે, પાછળ છૂટતું જાય છે. આગળ વધે છે એમ ખબર પડે છે કે આ રમતો નથી કામની, આ રમકડા નકામા. ભગવાને એને આપણને એક સાહજિકતા આપી છે માણસ તરીકે, ભલે બાળક છે છતાં. એક વાર એમાં રમત રમી લે, એમાંથી પોતાના જીવનનો આનંદ મેળવવા માટે પ્રયત્ન કરે, પછી જોવે કે આના કરતા આગળ કંઈક સારું છે. આ તો રમકડા, આ તો રમતો જ છે. એમ સમજણપૂર્વક માણસને આત્માની જે શક્તિ છે, ભગવાને જે સામર્થ્ય આપ્યું છે, એના વડે જ એ સમજણપૂર્વક નકામું સમજાઈ જાય, છૂટું જાય અને આગળ વધતો જાય. અને આગળ વધતા વધતા પણ એ સંપત્તિ પણ એકત્રિત કરે, પોતાનો પરિવાર પણ ભેગો કરે, પણ તે છતાં એક ચરમસીમા એવી આવી જાય, પોતાના વૈભવ સુખ, અને આખરે એને એમ લાગે કે આ બધું તો છે પણ શાના માટે, મારા જીવનમાં શાંતિ કેટલી, સુખ કેટલું હું અનુભવી શકું છું. જો એનો જવાબ અંતરથી ના મળશે તો એ જ પરમાત્માના અંશ તરીકે ચેતના જે આપણી સૂક્ષ્મ ચેતના છે એ છોડી દઈને આગળ વધી જશે, કારણ જ્ઞાન સ્વરૂપ છે. સૂક્ષ્મ ચેતના એ આત્મા છે, પરમાત્માનો અંશ છે. પરમાત્મામાં જે સામર્થ્ય છે તેનું એ જ સામર્થ્ય, એ અંશ સ્વરૂપ ચેતનામાં પણ એટલું જ સામર્થ્ય છે. એ મોટી આગ, અને આગમાંથી ઉડીને નીકળેલો એક તણખો, જેટલું સામર્થ્ય એક હોળીની અંદર કે આગમાં છે એટલું જ સામર્થ્ય તણખામાં છે. એ તણખો જઈને કોઈ ઘાસની ગંજીમાં કે પૂરા કે કોઈ રૂના ઢગલામાં પડશે તો જેટલી આ આગ છે એટલી ને એટલી પેલી આગને એ સર્જન કરી શકે છે. એમ ઈશ્વરમાંથી પરમાત્મામાંથી જુદો પડેલો આ પરમ ચેતના સ્વરૂપ સૂક્ષ્મ આત્મા, એનામાં એટલું જ સામર્થ્ય છે કે ઈશ્વરની માફક એનામાં એટલી શક્તિ ને બળ છે. ઈશ્વર સૂક્ષ્મ, અને એટલા માટે તો આપણા વેદના ઋષિઓએ આપણા તત્વજ્ઞાનની અંદર અહમ બ્રહ્માસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ કે હું સ્વયં ભગવાન સ્વરૂપ છું, એનાથી જુદો છે જે નથી, તે છે તે જ હું છું. તત ત્વમ અસી, જે તે છે તે જ તું છું અને તું છું એ છું. આ જે આખો ભાવ છે એમાં સૂક્ષ્મ આપણી ચેતના એનામાં એટલો સામર્થ્ય છે કે જેટલું ઈશ્વરમાં છે. સૃષ્ટિનું એ સર્જન કરી શકે છે જે સૂક્ષ્મ ચેતના એ રામ સ્વરૂપે કૃષ્ણ સ્વરૂપે આવે તો એ પણ સૃષ્ટિનું સામર્થ્ય ઈશ્વર જેટલું જ પ્રાપ્ત કરી શકે. એ સૂક્ષ્મ ચેતના તણખો નથી, એના મય છે, એના સ્વરૂપ છે. એ પરમાત્મામાંથી જુદો પડેલો અંશ છે, એટલે એનું સામર્થ્ય એટલું જ છે. એ સામર્થ્યને પોતાના સ્વરૂપને જાણવા માટે જે ઉપયોગમાં લેવાનું, જેનું સર્જન પોતે ન કરી શકે, એ તત્વ જે દર્શન છે વેદોના ઋષિઓનું, વેદોનો જે સાર છે કે તે તું છું, એટલે ક્યારે પણ આત્મા એવો શક્તિહીન નથી, એવું એનામાં નિર્માલ્ય પણ નથી કે કંઈ જ ન કરી શકે. આત્મા તો બલવત્તર છે, પણ એમાં એની સર્વ પ્રકારની સમાહિતતા અંતર્મુખતા એ જ બળ આપે છે. અને એ આત્માને ઓળખવા માટે આ જે જીવન છે એ જીવનનું કેટલું મૂલ્ય છે, એનો આપણે કેટલો ઉપયોગ કરી શકીએ, એ સૂક્ષ્મને ઓળખવા માટે આપણું ધ્યેય આપણું લક્ષ્ય છે આ જીવનનું. એ ચેતનાને એ સૂક્ષ્મને વિરાટમાં મૂકી દેવાનું છે. એ તો પિંડેશો બ્રહ્માંડે, જે અંદર છે એ જ સર્વત્ર અને સર્વસ્વ છે. જે અહીંયા નથી તે ક્યાંય નથી, અને જે અહીંયા છે તે બધું જ સર્વત્ર છે. આ આપણું તત્વજ્ઞાન એ આત્માને સમજવાનું છે. એના માટે જેટલી એકાગ્રતાની આવશ્યકતા. શરીરના સાધન વડે, શરીરના માધ્યમ વડે એ સૂક્ષ્મ ચેતનાને આપણે ઓળખવાની, ઓળખવાની નહીં છે જ, અને બહુ જ સીધા શબ્દોમાં કહીએ તો પ્રાપ્તવ્યની પ્રાપ્તિ, પ્રાપ્તની પ્રાપ્તિ જે છે આપણી પાસે એની પ્રાપ્તિ. કેવી રીતે? ઘરમાં કોઈ વસ્તુ છે પણ જાણતા નથી, ખબર જ નથી, છે ખરી પણ ખબર નથી. પણ ક્યારેક આકસ્મિક મળી જાય, અરે આ તો ઘરમાં હતું જ અને મળી ગયું, બરાબર છે, બહારથી લેવા જવું પડ્યું નથી. એમ આપણી જે સૂક્ષ્મ ચેતના આત્મા છે એ તો આપણો છે, આપણી પાસે જ છે, આપણે એના સ્વરૂપ જ છીએ. છતાંય સ્થૂલ દેહાભ્યાસને કારણે એને આપણે નથી ઓળખતા, માત્ર શરીરને ઓળખીએ. એટલે છે છતાંય ખબર નથી, પ્રાપ્ત છે છતાંય એના માટે આપણે. પણ જ્યારે એ આત્મા છે, હું જ એ જ મારું સાચું સ્વરૂપ છે, ત્યારે એમ કહે કે પ્રાપ્તની પ્રાપ્તિ, અને જે મળ્યું છે એને મેળવ્યું. આપણે જુદા તો છે નહીં, કોઈ અંતર પણ નથી ઈશ્વરની સાથે, માત્ર અંદર રહેલું અજ્ઞાન અને એનો અંધકાર કે આપણે સ્વયં આપણી જાતને જોઈ શકતા નથી. એમ ખૂબ ખૂબ ગાઢ અંધારી રાત્રિ હોય, ઘરમાં ચારે બાજુ બંધ કરીને સુઈ ગયેલા, કદાચ રાત્રે જાગીએ અને દિશાભ્રમ થઈ જાય, અને દિશાભ્રમ થાય એટલે બાળનો કઈ દિશામાં હોય અને આપણે જઈએ કઈ દિશામાં. અનુભવ થયેલો છે તે વાત? આવો અનુભવ થયેલો છે? નથી થયેલો, મેં તો અનુભવ્યું કે જે ગાઢ અંધકાર, આપણે જેમાં રહેતા હોઈએ, આપણું પોતાનું ઘર હોય છતાં દિશાભ્રમ, પછી ખબર પડે એના ઉપરથી અનુમાન કરીએ કે નહીં હવે આ બાજુએ આ આવ્યું એટલે આ બારણું આપણું આ બાજુ જ છે, એમ અનુમાનથી પછી અંધારે નીકળીએ. જે લાઈટો છે, બેટરીઓ છે, બધું છે, પણ જ્યારે દીવો કરવાનો દિવાસરી હોય ત્યાં ત્યાં શું છે? આ દિશાભ્રમ. તો એ આપણા પોતાના ઘરમાં એ ગાઢ અંધકાર આપણને દિશા માટે સુધારે છે. એમ આ શરીરમાં એ પરમ ચેતના આપણી પાસે છે, પણ એ અજ્ઞાનનો એટલો બધો ગાઢ અંધકાર છે, દિશાભ્રમ. આપણું સ્વરૂપ હોવા છતાં, આપણે સ્વયં હોવા છતાં આપણે આપણી જાતને જોઈ નથી શકતા, અંધકાર. એ અંધકાર જ્યાં સુધી ન દૂર થાય ત્યાં સુધી એ સૂક્ષ્મ ચેતના સુધી આપણે હોવા છતાં એને પામી શકતા, હોવા છતાં પામી શકતા. મેરીને ભૂલ કરા, હું જાતે ખોવાઈ ગયો હતો, અને ક્યાં ખોવાઈ ગયો હતો? મારા પોતાનામાં, બીજે બહારે નહીં. બે રીતે લેવાનું, થોડ ભાવથી ખોવાઈ ગયો હોય તો સૂક્ષ્મનું જ્ઞાન થવાનું નથી, અને મેરીને ભૂલ પડાતા ભૂલા ભૂલા ફિરતા જો મારા સૂક્ષ્મમાં ખોવાઈ ગયો, અંતર્મુખ થઈ ગયો, તો બહાર નહીં. આજે દેહાશક્તિ છે એનું ભાન રહેવાનું નહીં. એ જે આપણું લક્ષ્ય જીવનનું, જે જન્મ મળ્યો છે મેળવવાનું છે, સૂક્ષ્મ ચેતનાનું પોતાનું સ્વરૂપ, અને એને માટે લક્ષ્મણદાસજી મહારાજ કહે છે, મન મેરા તો જલ ગયા જૈસા સિંધુ લૂણ, જેમ પોતાનામાં સમાહિત થઈ જઈએ અને બહારનું બધું જ ભૂલી જઈએ, એકાગ્ર એવા થઈ ગયા કે કામ માટે વાંચવાની અંદર, તો ત્યાં થઈને કોઈ માણસ 10 વાર આવીને ગયો હોય અને આપણા આપણા કામ માટે, આપણા વાંચવામાં જેટલા તન્મય હોઈએ, આપણું લખવા માટે આપણા કાર્યની અંદર ખબર જ ન પડે, સમય થાય એને કદાચ યાદ કરી ભાઈ તમે નહોતા આવ્યા, કારણ કે તમારી આગળ 10 વખત તો આવીને ગયો, 10 વખત ગયો તમારી પાસે આવ્યો, તમને ખબર ના પડી જોતા મળતા. હું મારા પોતાનામાં જ એવો ખોવાઈ ગયો, મારા કામની અંદર જે કંઈ કામ કરતો હતો એમાં એવું ખોવાઈ જવાયું કે બહાર શું થયું, કોણ આવ્યું ને કોણ ગયું એનો સહેજ પણ અનુસાર ન મળે. કેમ? મેં મેરી મેં ભૂલ પીડા ખો ગયા હતા, ભૂલ કરી. હું મારા પોતાનામાં જ એવો અંદર કે બહાર મને ખબર જ ના પડી કે શું થયું કેમ થયું. નરસિંહ મહેતા ભગવાન સ્વયં રાસ જોવા માટે લઈ ગયા શંકર ભગવાન, રાસમાં એવા મજગૂર થયા, મશાલ પકડી હતી, આસ બળવા માંડ્યો, એટલી અંતર્ભુક્તા આવી ગઈ હતી એમાં, એટલા ખોવાઈ ગયા હતા ભગવાનના રાસના દર્શન કરવામાં, આસ બળ્યો એટલી પીડા થાય તો પણ કે જેને દેહભાન ન રહ્યું, જેને કહેવાય જીવન મુક્તિ, શરીરની પીડા સહેજ પણ આમ એને અસર ના કરે, જીવન મુક્તિ. એને વ્યવહાર શું કરી શકવાનો હતો? ભગવાનના દર્શન કરતા કરતા મશાલ પકડેલી, હાથ બળવા માંડ્યો, છતાંય એની કોઈ ઈજાની અસર ના પડે. આપણને તો જો આમ એક કાંખો અડી ગયો હતો, એક સડકથી અગરબત્તી આવી ગઈ કોઈ પણ તરત પસંદ કરે, પણ એ છે મન મેરા તો ગલ ગયા, અંદર એવું ઓગળી ગયું, સમરસ થઈ ગયું કે મને પોતાને ખબર ન પડી. જ્યારે નરસિંહ જેવો ભગવાનમાં કે ભક્ત અંદર ઓતપ્રોત થઈ જાય, ભગવાન સૂર્ય પછી એને છોડાવ્યો કે અરે નરસિંહ ભગત આ છે. આનંદ એક જુદી વસ્તુ, અંતર્મુખતા બહુ જુદી વસ્તુ. હરિશ્ચંદ્ર રાજાને સત્યમાં હરિ અંતર્મુખતા હતી, બધું જ છોડ્યું, બધા દુઃખ સહન કર્યા પણ સત્યના ધર્મને છોડ્યો, કારણ કે એમાં એની અંતર્મુખતા હતી, એ જ એનું લક્ષ્ય હતું કે સત્ય મારાથી છોડાય જ નહીં. આપણે આદર્શ નમૂનારૂપ છે આપણા માટે. આપણા દરેક ધર્મગ્રંથોની અંદર જે જે કંઈ ઇતિહાસ છે, જે પ્રસંગો અને જે વાતો છે, એમાં આદર્શ જીવન મનુષ્યનું કેવું હોવું જોઈએ એનો એક સરસ નમૂનો આપણી સમક્ષ શાસ્ત્રીઓ એના ગ્રંથોમાં મૂકી દીધો. પછી એના દર્શનથી એના અભ્યાસથી માણસને જે કંઈ જે તૈયાર પોતાના જીવનને તૈયાર કરવું એ કરી શકે. પાંડવોને વનમાં દુઃખ થયું કે અમારા જેવા કોઈ ક્ષત્રિય દુઃખી હશે ખરા, રાજપાટ હતું બધું છોડી અને જંગલમાં દુઃખી થઈને આ રોટલાના ટુકડાને ભૂખે મરીને ખાઈએ છીએ. ત્યારે વ્યાસજી ત્યાં આગળ આવે, ભગવાન કૃષ્ણ પણ ત્યાં આગળ આવે, યુધિષ્ઠિરને કહે છે કે રાજન દુઃખી ના થશે. એક નળ રાજા પણ હતો એને આવા દુઃખ પડ્યા, એક હરિશ્ચંદ્ર પણ હતો અને આવા દુઃખ પડ્યા, એક શિવી રાજા પણ હતો, અનેક વાતો કહી અને એને ઠારે ચુકજો ગઈ. આવા આવા રાજાઓને ક્ષત્રિયો હતા એમણે પણ દુઃખ, એની પાછળનું લક્ષ્ય એ પોતાનું જે ધ્યેય છે એને ક્યારે પણ ન ચૂકા, ગમે તેવી દુઃખની પરિસ્થિતિમાં પોતાનું જીવનનું જે લક્ષ્ય ન છૂટવું જોઈએ. ભલે શરીરની અંદર ગમે એટલી વ્યાધિ પીડા હોય પણ એવા સંતો જોયા છે, મહાપુરુષોના દર્શન કર્યા છે, શરીરની પીડા સહન ના થાય, અસહ્ય વેદના હોય, છતાંય હું આ શરીરથી જુદો છું, મારું સ્વરૂપ અજન્મા છે અને સદાય નિર્વિકલ્પ છે, કોઈ પણ જાતનો એને કોઈ સ્પર્શ થતો નથી એમ માની પ્રસન્ન વજન શરીરમાં પીડા હોય, વ્યાધિ હોય, પીડા પણ પડ્યા હોય, છતાંય હસતા હસતા જાણે શરીર છે જ નહીં, જીવન મુક્તિનો આનંદ જેને કહેવાય, કે હું આત્મ સ્વરૂપ છું, હું સ્વયં નિર્લેપ છું, આ શરીરનું પણ મને લેપ થતો નથી, સ્પર્શ થતો નથી, અને એ રીતે આત્મનિષ્ઠ થઈને શરીરની પીડાને પણ ગૌણ કરી નાખેલા મહાપુરુષોના દર્શન કર્યા. આપણને એમ થાય કે આ શું મહાપુરુષોની ઉપાસના, અને એ જેમ એ મહાપુરુષે સંતો પોતાના જીવનનું લક્ષ્ય કે મારે આત્મતત્વની પ્રાપ્તિ કરવી, એટલે એ પોતે પોતાનામાં જ અંદર ઉતરી જાય, અંદર ઉતરી જાય એટલે એમાં જ ડૂબી જાય, ડૂબી જાય એટલે એમાં જ ખોવાઈ જાય, ખોવાઈ જાય એટલે દૂધમાં સાકર આવી જાય, એમ પછી શોધી ના જાય કે ક્યાં ગયા. એમ આત્મા ના પોતાના સ્વસ્વરૂપમાં પોતાના આ સ્થૂલ વ્યક્તિત્વને સમાવી દેવાનું, અને સમાવી દઈ નિરંતર એમાં જ સ્થિર રહેવાનું. શીતોષ્ણ સુખ દુઃખેશુ તથા માના અપમાનયો તુલ્ય મિત્રા વિપક્ષયો, માના અપમાનયો તુલ્ય, બધું જ એને એમ ભાષે કે મને કશું જ સ્પર્શ થતો નથી, માન અપમાન તા કરતો સુખ મને ગુણાતીત ઉચ્યતે. 14મા અધ્યાયની અંદર ગુણાતીતના લક્ષણ બતાવ્યા. એ મહાપુરુષ જેને પોતાના શરીર દ્વારા કોઈ પણ સ્પર્શ ન થાય, હવે જો શરીરના રોગોનો સ્પર્શ ન થાય તો એના પરિવારના વ્યવહારના જે સુખ દુઃખ ને અશાંતિ છે એનો સ્પર્શ અંદર થશે ખરો, નહીં થવા દે, બહાર જ રાખશે. પરિવારના જે કોઈ વ્યવહાર છે એ બધા જ વ્યવહારોને શરીર સુધી જ બહાર રાખશે, અંદર નહીં જવા દે. અને કઈ દેજે તારી હદ આટલે સુધી, અંદર હવે તારો આવવાનો અધિકાર નથી, આટલું સામર્થ્ય આપણું હોવું જોઈએ, એટલું આધિપત્ય આપણું પોતાનું હોવું જોઈએ કે બસ તારે જે વાત કરી હોય, તારે જે કામ હોય, વ્યવહારનું જે કંઈ હોય અહીં બહાર કર, મારી જેટલી શક્તિ છે એટલો પુરુષાર્થ કરી અને એનો નિવેડો લાવવા માટે હું પ્રયત્ન કરીશ, પણ અંદર બેસવાનો તારો કોઈ અધિકાર નથી, આટલી દ્રઢતા કેવાય તો જ શાંતિથી રહી શકાય અને તો જ આત્મસુખની પ્રાપ્તિ થાય. પોતાના સ્વસ્વરૂપમાં નિરંતર જો લાગી રહેવું હોય તેના ઉપાય થાય, ખૂબ દ્રઢ રહેવું, મક્કમ રહેવું, જે થવાનું હોય તે થાય. હરિશ્ચંદ્રને એનો પુત્ર મરેલો સ્મશાનમાં આવ્યો, છતાંય પોતાની સત્યની દ્રઢતાને તે વખત વિશ્વામિત્ર પણ આવીને ઉભા, બોલ રાજા આ તારો છોકરો મરેલો છે, એ સ્મશાનની ખીચડી થઈ ગઈ, તારી પત્ની વેચાયેલી, કહી દે કે હું સત્ય નથી, હું આ બોલ્યો નથી, એમ સત્યનો ત્યાગ કર. ગુરુજી કહે છે કે એ તો કેવી રીતે હું છોડી શકું, બોલ્યો છે મારે આપવાનું, વિશ્વામિત્ર ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. પણ જો દ્રઢતા પોતાના જીવનના આંગણે આવી પડેલી પોતાનું સંતાન, પોતાની પત્ની અને પોતાનું અસ્તિત્વ રાજા તરીકેનું, છતાંય સ્મશાનની ખીચડી ખાવાનો વારો આવે, છતાંય પોતાના સત્યના ધર્મને સહેજ પણ હલવા દીધો નથી. તાત્પર્ય શું કે બહાર ગમે એટલા વ્યવહારિક સંઘર્ષો આવીને ઉભારે એને બહાર જ રાખવાના, અને અંદર ને બહુ કઠણ કામ છે, એટલું સહેલું નથી, બોલવું સહેલું છે, અને અંદર ન જાય તો જ આપણને એટલી શાંતિ એટલી સ્થિર થાય, અને તો જ જય શ્રી સિંધુ લોણ કહ્યું, મન મેરા તો ગલ ગયા હે, મન ઓગાળી નાખવાનું છે, ઓગળે જલ્દી. અર્જુન કહે કે મહારાજ ભગવાન આ મન ભયંકર આકરું છે, પ્રમાથી બલવદ્ધરમ. ત્યારે ભગવાન કહે છે કે અર્જુન ભાઈ તદ્દન સાચી વાત છે, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્ધરમ, તદ્દન વાત સાચી અર્જુન ભાઈ, મન બહુ કઠોર છે, બહુ કઠોર. તો જો મન ત્યાં સુધી આ પરિસ્થિતિનું હોય તો એને ઓગાળવું કેવી રીતે? કેટલી ડિગ્રી ગરમી જોઈએ તો ઓગળે? એમને નથી ઓગળે. હા, જગતની સ્થુલ બાબતોમાં ઓગળી જતા વાર નહીં લાગે. ભોગો એમાં મન પીગળી જતા વાર નહીં લાગે. લોલુપતા સ્વાદની એમાં તરત ઓગળી જશે. જયારે સ્વસ્વરૂપમાં ઓગળવાનું, ઓગાળવાનું મન મેરા તો ગલ ગયા. આપણા જ મનને આપણા પોતાના સ્વરૂપમાં એને ઓગાળી નાખવા, અને ઓગળી જાય એટલે આખા જ શરીરની અંદર જે સૂક્ષ્મતા છે, અને સૂક્ષ્મ વગર શરીરનું અસ્તિત્વ નથી, અને એ અસ્તિત્વને જોવા માટે પણ શરીરરૂપી સાધનની એટલી જ આવશ્યકતા છે. સ્થૂલ છે, ક્ષણભંગુર છે, મૃતધર્મ છે, છતાં એ પરમ ચેતનાને સમજવા માટે એ સ્થૂલ નાશવંત છે, છતાં એની એટલી જ આવશ્યકતા છે. જેમ કોઈ સરસમાં સરસ વસ્તુ બજારમાંથી ખરીદી લાવ્યા હોઈએ, પણ વેચવા વાળાએ એને ઉપર કેટલું સરસ મજાનું આમ ગોઠવીને કરી દીધું છે, પણ ઘેર લાયા પછી એને વાપરીએ એટલે ઉપરનું ગમે એટલું શણગારેલું હોય એ બધાને ઉકેલીને ફાડીને કાઢી નાખવાનું, અને પછી અંદરની વસ્તુ લઈ લઈએ છીએ. એમ આપણે પણ જ્યારે સૂક્ષ્મ ચેતનાને ને સુધી પહોંચવું છે, આત્મસુખની પ્રાપ્તિ કરવી છે, ત્યારે એ ઉપરના પેકિંગને ઉખાડીને એ ભાગ્ય મૂકી દેવું છે. તો જ સ્વસ્વરૂપનો રસાસ્વાદ આપણે માણીએ છીએ. આ તત્વ ઋષિઓનું આપેલું છે. અહીંયા લક્ષ્મણદાસજી મહારાજ પણ આ જ વસ્તુને સ્પષ્ટ કરે છે કે ક્યારે બની શકે કે પોતાના શરીરથી અવધૂત સદગુરુદેવને પ્રાપ્ત કરવા માટે જે કંઈ સહન કરવું પડ્યું, જે ત્યાગ કરવું પડ્યું, એ બધાનો ત્યાગ કરીને, સમર્પણ કરીને નડિયાદમાં આવીને મહારાજને પ્રાપ્ત કરવા કર્યા, એ એમનું જે લક્ષ્ય હતું. અને એમાં મહારાજ મળ્યા પછીથી મહારાજમાં જે સમાઈ ગયા આખાને આખા, એ પોતાના અલગ વ્યક્તિત્વને સમાપ્ત કરી નાખ્યું. ત્યારે મારું કશું જ નહીં, હું પોતે જ નહીં, મન મેરા તો ગલ ગયા, મારું મન એ ગુરુદેવને મહારાજમાં, સંતરા મહારાજમાં ઓગળી ગયું, એમાં સમાઈ ગયું. જયતા સિંધુ પોતાના સ્વસ્વરૂપના અસ્તિત્વને સમાપ્ત કરી દીધું, બિલકુલ હું છું જ નહીં. ભક્તે પદ સંગ્રહમાં કહ્યું, પદમાં કહ્યું, ભજનમાં ગાતા, હું કહેવા માત્ર પણ છું નહીં. એટલેથી આગળ કહ્યું, આ જંતુને લેજો ઉગારી. ગુરુદેવની આગળ, કોઈ મહાપુરુષોની આગળ પોતાની જાતને સંપૂર્ણ સમર્પિત કરી, અહંકારથી મુક્ત થઈ, સહેજ પણ પોતાના ભાવને જુદો રાખ્યા વગર સમર્પણ કરી, હું નથી